તારીખ 10-2-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 283 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 225
વિશેષનો ખ્યાલ આવે છે, વિશેષ એટલે પર્યાય લીધેલો, વિશેષ એટલે પર્યાય, પણ સામાન્યનો ખ્યાલ આવતો નથી. સામાન્ય એટલે દ્રવ્ય, હંમેશા વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ, તો શું તે બરાબર છે? પ્રશ્ન બહુ ચોખ્ખો નથી કે વિશેષ ઉપરથી એમ થાય એટલે સામાન્ય ને વિશેષમાં ઘણો ફરક છે. વિશેષ અનિત્ય છે, સામાન્ય નિત્ય છે. વિશેષ પર્યાયો અનેક રૂપ છે, સામાન્ય એક રૂપ છે. બેન જોઈએ તો જે રીતે જ્ઞાન થાય છે ને અનુભવ થાય છે, એ રીતે પોતે પોતાને અનુભવ અને જ્ઞાનથી ઉત્તર આપશે. સમાધાન. સામાન્યનો ખ્યાલ અને વિશેષનો ખ્યાલ, વિશેષનો પણ ખ્યાલ આવે, આમ તો શું છે, બંને સાપેક્ષ છે. વિશેષ કહેતા જ કોઈ સામાન્ય છે તો વિશેષ કહેવાય, નહીં તો બંને પોતપોતાના સ્થાને જે છે તે છે. નામ પાડવાની ક્યાં જરૂર છે? આ સામાન્ય ને આ વિશેષ, પણ બે નું નામ એકબીજાને અપેક્ષિત છે. જેમ કે આ આંગળી મોટી, તો આ નાનીની અપેક્ષા છે. એ જ આંગળી નાની, તો આ મોટીની અપેક્ષા છે. વચ્ચેની આંગળીને નાની પણ કહેવાય ને મોટી તો કહેવાય, તો જેવડી છે એવડી છે, પણ અપેક્ષાએ એને નાની પણ કહે ને અપેક્ષાએ એને એને મોટી પણ કહે છે. એમ વિશેષ કહેતા જ સામાન્યનું વિશેષ છે, એમ યથાર્થ જ્ઞાનમાં એમ પકડાય. પર્યાય કહેતા જ દ્રવ્યની પર્યાય છે, કેમકે પર્યાય કોઈ એક વસ્તુ નથી કે અધર. પર્યાય કહેતા દ્રવ્યની અપેક્ષા છે એને, અને દ્રવ્ય ત્રિકાળી કહેતા એને પર્યાયની અપેક્ષા છે. એમાં પણ એમ જ છે, પણ વધુગત રીતે સમજા હોય તો ખ્યાલ ન આવે કે દ્રવ્ય પર્યાયમાં પણ સાપેક્ષપણું છે, જેવું સામાન્ય વિશેષમાં સાપેક્ષપણું છે, એવું જ દ્રવ્ય પર્યાયમાં સાપેક્ષપણું છે. સામાન્ય વિશેષ પોતે વસ્તુ જ છે, કોઈ થર્ડ પર્સનની વાત નથી લેવાની, ફર્સ્ટ પર્સન. સામાન્ય વિશેષ પોતે વસ્તુ જ છે, તેથી પોતાનો બંનેનો પોતામાં બંનેનો ખ્યાલ આવે છે. વિશેષ અનુભવમાં આવે છે એટલે પર્યાય અનુભવમાં આવે છે, દ્રવ્યનો અનુભવ નથી. વિશેષ અનુભવમાં આવે છે, પણ તેથી સામાન્યનું જ્ઞાન નથી થતું એવું નથી. અનુભવમાં આવે એનું જ જ્ઞાન થાય, અને અનુભવમાં ન આવે એનું જ્ઞાન ન થાય એવું નથી. જ્ઞાનમાં તો જ્ઞાન સિવાય પણ જ્ઞેય હોય છે, જ્ઞાનમાં જ્ઞાન સિવાય પણ જ્ઞેય હોય છે. એટલે જ્ઞાનને જ્ઞાનનું જ જ્ઞાન થાય એવું કાંઈ નથી. જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, એટલે પર પદાર્થનું એમાં પ્રતિબિંબ પડે એનું નામ જ્ઞાન થયું. એનું એવું જ સામાન્યનું પણ એની અંદર સ્વજ્ઞેય છે, જેમ બીજું પરજ્ઞેય છે એમ આ પણ સ્વજ્ઞેય છે. શું એટલે એ પણ એની અંદર જણાય છે. વિશેષ અનુભવમાં આવે છે પણ તેથી સામાન્યનું જ્ઞાન નથી થતું એવું નથી. એટલે શું કે સામાન્ય અનુભવમાં નથી આવતું માટે એનું જ્ઞાન નથી થતું એમ કાંઈ નથી. વિશેષ કહેતા જ સામાન્યનું જ્ઞાન થાય છે સાપેક્ષપણે. વિશેષ કહેતા જ સામાન્યનું જ્ઞાન સહેજે સહેજે થાય છે કેમકે એ અપેક્ષિત વાત છે. અને સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવે છે, ખ્યાલમાં કહ્યું કે જ્ઞાનમાં આવે છે. વિશેષ ઉપરથી સામાન્ય ખ્યાલમાં આવે એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું એવું નથી. લ્યો ખરેખર તો વિશેષ ઉપરથી સામાન્ય ખ્યાલમાં આવે પણ વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ એમ નહીં. આવું એટલે કેવું કે વિશેષ નહીં એવું, વિશેષ જેવું નહીં, વિશેષ નહીં એવું. કેમ કે સામાન્ય ને વિશેષ પ્રતિપક્ષમાં છે. તો જો વિશેષ ઉપરથી સામાન્યનો ખ્યાલ લેવો હોય તો પ્રતિપક્ષથી ખ્યાલ લેવો પડે. આવું એટલે વિશેષ જેવું નહીં, પ્રશ્નમાં એ ચોખ્ખું નથી. આવું એટલે કેવું એમ વિશેષ ઉપરથી સામાન્ય ખ્યાલમાં આવે એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું એવું નથી. મોટી આંગળી ઉપરથી નાની આંગળીનો ખ્યાલ આવી જાય, કોયડા આવે છે. ભણતા હતા ત્યારે એમાં કોયડા મૂકે. જો માસ્તર છે એ બ્લેકબોર્ડ ઉપર એક લીટી કરે, આ લીટીને કાપકૂપ કર્યા વગર નાની બનાવો. શું કે આમ આ લીટી છે એને કોઈ બાજુથી કોઈ છેડેથી ભૂંસાડ્યા વગર એને નાની બનાવો. બુદ્ધિવાળાઓ એ કરી લે, બુદ્ધિ કશે નો બુદ્ધિ થઈ ગઈ કેવી રીતે થાય. એને નાની કરવી હોય તો એને એને કાપવી જ જોઈએ ને, એને ભૂંસાડવી જ જોઈએ. તો કે જો હું કરી દઉં છું, એની પડખે મોટી લીટી દોરે. હવે આ લીટી નાની છે કે મોટી એટલે બધા કહે એક અવાજે, સર્વસંમત કે નાની છે. તો કે થઈ ગઈ કે નહીં નાની, હે કાંઈ કાપ્યા વગર. આવી રીતે સાપેક્ષપણું છે. શું હે, તો ઉંગલી કા બાત તો સમજમાં આવ્યા કે નહીં આવ્યા? હું બી નહીં સમજમાં આવ્યા. જૈસે યે બીચ વાલી હૈ, વો મોટી હૈ યા છોટી હૈ બતાઈએ આપ. જૈસી હૈ વૈસી હૈ, એકો દેખે તો જૈસી હૈ વૈસી હૈ. ઇસકી અપેક્ષા સે દેખે તો બડી હૈ, ઇસકી અપેક્ષા સે દેખે તો છોટી હૈ. એસે છોટી મોટી કહેને મેં દૂસરે કી અપેક્ષા હૈ, એસે વિશેષ કહેને મેં સામાન્ય કી અપેક્ષા હૈ. ક્યા વિશેષ કહેને મેં હી સામાન્ય કી અપેક્ષા હૈ, કે સામાન્ય બિના વિશેષ કિસકા. જૈસે હમ કહેંગે કે ભાઈ યે પિતા કે સ્થાન મેં હૈ, ઇસકા મતલબ કે ઇસકો કોઈ સંતાન હૈ હી. પુત્ર પુત્રી હોતા હૈ ઉસકા બાપ હોતા હૈ, તો ઉસકો બાપ બોલા ઇસકા મતલબ મતલબ કે ઉસકો કોઈ સંતાન હૈ. તો ઉસકી વિશેષતા બતાઈએ, વ્યક્તિ તો જો હૈ સો હૈ, લેકિન ઉસકો બોલા કે નહીં વો તો બાપ હૈ, ઇસકા મતલબ કે કોઈ ઉસકા પુત્ર હૈ. એસે તો વિશેષતા બતાઈ ને, વ્યક્તિ કી વિશેષતા બતાઈ. એસે વિશેષ હૈ વો દૂસરે કી અપેક્ષા હૈ, છોટા મોટાપણા વિશેષ હૈ. વિશેષ ક્યાં બતાવે કે કોઈ દૂસરી કી અપેક્ષા હૈ. તો અહીંયા પર્યાય કો વિશેષ કહેતે હૈ તો દ્રવ્ય કો સામાન્ય કહેતે હૈ. તો પર્યાય પર સે દ્રવ્ય કા ખ્યાલ આતા હૈ, એસે ઇસ તરહ સે ખ્યાલ આતા હૈ. વિશેષ ઉપરથી સામાન્ય ખ્યાલમાં આવે આવી રીતે. એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું, એવું તો નથી, પોતે નથી જાણતો, આ વિષયમાં પોતે અજાણ્યો હોય. એટલે પહેલા વિશેષ ઉપરથી ગુણ ગુણીના ભેદ પાડીને સમજાવવામાં આવે છે. દ્રવ્યમાં બે ભેદ પાડે, દ્રવ્યને ન સમજે તો દ્રવ્યની અંદર પાછા ગુણ ભેદ પાડીને સમજાવે. શું ભેદ પાડીને સમજાવવામાં આવે છે? હવે કેવી રીતે કે ભાઈ તમે જાણો છો કે હા, તો કે જાણવાની શક્તિથી જાણો છો કે જાણવાની શક્તિ નથી ને જાણો છો? તો કે જાણવાની શક્તિ હોય તો જ જાણે. તો કે શક્તિ છે એ ગુણ છે, એવા એવા અનંત ગુણોનું એક રૂપ છે તે દ્રવ્ય છે એમ. સીધું દ્રવ્ય ન સમજાય તો ગુણ ગુણીનો ભેદ પાડીને દ્રવ્યને સમજાવવામાં આવે છે. તો એ પર્યાય ઉપરથી ગુણને સમજાવ્યો. કેમ કે ગુણનું કાર્ય છે એ પર્યાયમાં આવે છે. ગુણ છે એ શક્તિરૂપ છે, ગુણ તો પોતે શક્તિ છે. તો શક્તિ પોતાનું કાર્ય ક્યાં દેખાડે? એ વ્યક્તિમાં, પર્યાયમાં. એટલે જ્ઞાન શક્તિ છે, જ્ઞાન ગુણ છે, એનું કાર્ય જાણવા રૂપે થાય છે. છતાં જ્ઞાન ગુણ એમને એવો ને એવો ઇન્ટેક્ટ રહી જાય છે, કોઈ પણ જાતના ફેરફાર વગરનો. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનો વપરાશ થાય ત્યારે એમાં ઘસારો કે ડેપ્રિસિએશન કે એમાં ઘટવું કે ઓછાપણું થાય. પણ આ એક ચમત્કારિક પદાર્થ છે, ચમત્કારિક શક્તિ છે કે ગમે તેટલા કાળ, અનંત કાળ એમાંથી વપરાશ થાય જ્ઞાનનો, તો પણ જ્ઞાન ગુણ એવો ને એવો, એટલો ને એટલો અકબંધ રહે છે. એટલે ગુણ છે તે ગુણપણે એમને એમ રહે છે હંમેશા, અને એની પર્યાયથી આ કરે છે ગુણને. ગુરુદેવ એકવાર ભાવનગર પધારેલા, રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછ્યો, મેં જ પ્રશ્ન પૂછ્યો હતો આ ગુણ પર્યાય ઉપર. સાહેબ આ જ્ઞાન ગુણ છે એની પર્યાયને આપણે ઉપયોગ કહીએ છીએ, જ્ઞાનોપયોગ થયો, જ્ઞાન ગુણમાંથી જ્ઞાનોપયોગ થયો. તો આ જ્ઞાન ગુણ અને જ્ઞાનના ઉપયોગ વચ્ચે સંબંધ શું? શું પ્રશ્ન પૂછ્યો? હવે જો દ્રવ્યાનુયોગનું જ્ઞાન ન હોય તો પ્રશ્ન જ ન સમજે. પ્રશ્ન સમજે છે કે સમજાય છે? નહીં નહીં સમજાય. કેમ કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન હોય તો સમજાય. શું જો જ્ઞાન ગુણ છે એ પરિણમે છે એમ આપણે કહીએ તો જ જ્ઞાનનું કાર્ય થયું ને. તો જ્ઞાન ગુણ પરિણમ્યો એટલે કાંઈ હિલ્યો, કાંઈ એમાં થયું કાંઈ, હે? એમાં કોઈ હળવળાટ થયો, કોઈ ક્રિયા સંપન્નપણું થયું? શું થયું? તો જ્ઞાન પરિણમ્યો. જ્ઞાન રૂપી ગુણ છે એ ગુણ અંદર કંઈ મૂવમેન્ટ થઈ? એ પરિણમો એટલે શું? ગુણ પરિણમો, ગુણ પર્યાય રૂપે પરિણમો, દ્રવ્ય પર્યાય રૂપે પરિણમો આપણે એમ કહીએ છીએ. તો કેવી રીતે બને છે? કેમ કે ગુણ તો એમને એમને અકબંધ રહીએ છીએ, કુટસ્થ રહીએ છીએ. બીજી રીતે કહીએ તો કુટસ્થ રહીએ છીએ, શાસ્ત્ર ભાષાએ કહીએ તો ધ્રુવ રહીએ છે, હે? નિષ્ક્રિય રહીએ છીએ, કઈ ક્રિયા કરતો જ નથી. તો પછી જ્ઞાન ગુણ પરિણમો એમ જે ભાષા છે, તો આ બે વચ્ચે કેવી રીતે સંબંધ છે એમ પૂછ્યું. તો ગુણ પર્યાયનો સંબંધ કેવી રીતે છે? કેમ કે બીજા ગુણની પર્યાયને આપણે ઉપયોગ કહેતા નથી, જાણવાની પર્યાય કહેતા નથી. જાણવાની પર્યાય કોની? કે જ્ઞાન ગુણની. શું સ્થિરતાની પર્યાય કોની કે ચારિત્ર ગુણની, વિતરાગતાની પર્યાય કોની કે ચારિત્ર ગુણની, રાગની પર્યાય કોની કે ચારિત્ર ગુણની, શ્રદ્ધાની પર્યાય કોની કે શ્રદ્ધા ગુણની, જોર કરવાની પર્યાય કોની કે પુરુષાર્થ ગુણની, આનંદની પર્યાય કોની કે આનંદ ગુણની, આનંદ ગુણની પર્યાય કે અસ્તિત્વ ગુણની નથી કે જ્ઞાન ગુણની નથી કે શ્રદ્ધા ગુણની નથી, આ તો આનંદ ગુણની પર્યાય છે. એમ દરેક ગુણ જુદા જુદા છે, એની પર્યાય પણ સ્પેસિફિકલી જુદી જુદી છે. શું તો આ ગુણ પર્યાય વચ્ચે સંબંધ કેવી રીતે છે, શું સંબંધ છે એમ પ્રશ્ન પૂછ્યો ગુરુદેવે. ઓન ધી સ્પોટ વિથ સેકન્ડે કોઈ પણ જાતનો વિચાર કરીને બતાવ્યા વગર એમ જ જવાબ દીધો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શું સંબંધ લીધો? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેવી રીતે? કે જ્ઞાન ગુણના નિમિત્તે પર્યાય થાય છે અને પર્યાયમાં જ્ઞાન ગુણ જણાય છે. જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે કે નહીં? જ્ઞાન નૈમિત્તિક છે અને જ્ઞાનનું જ્ઞેય છે એ નિમિત્ત છે. તો કે જ્ઞાનમાં ગુણનો ખ્યાલ આવ્યો માટે ગુણ એમાં નિમિત્ત છે, જ્ઞાન થવામાં ગુણ નિમિત્ત છે. જાઓ આપી દીધો જવાબ. સમજવું સમજે, ન સમજવું કાંઈ નહીં, કોઈ સ્પષ્ટીકરણ ન આવ્યું. એટલું બધું ગુરુદેવનો સ્પષ્ટ હતો. નિમિત્ત કઈ કરતું નથી, એટલે કરતા કર્મ સંબંધ ન કીધો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કીધો. સ્વતંત્ર થાય છે અને ગુણ એમને એમ રહે છે, નિષ્ક્રિય રહે છે ને. જો આપણે એમ કહીએ કે ગુણ પર્યાયને કરે છે, ગુણ પર્યાયને કરે છે, તો ગુણ નિષ્ક્રિય ક્યાં રહ્યો? એ તો પોતે કરતા થયો. તો ગુણ નિષ્ક્રિય રહેતો નથી, તો સંબંધ નથી એમ તો કહી શકાય નહીં. કેમ કે આનંદ ગુણની પર્યાય જાણતી નથી, અસ્તિત્વ ગુણની પર્યાય જાણતી નથી, જ્ઞાન ગુણની પર્યાય જાણે છે. માટે જ્ઞાન ગુણની પર્યાય છે અને અસ્તિત્વ ગુણની નથી, એ વાત તો સ્પેસિફાય થાય છે ત્યાં. તો પછી બે વચ્ચે સંબંધ શું? કે નિમિત્ત નિમિત્ત જાઓ. શું હા, એ બધી ચર્ચાઓ ચાલતી. શું છે એમ જ છે, વસ્તુ સ્વરૂપ છે, એ વસ્તુ સ્વરૂપ છે. જો એમ ન હોય તો એકલા જ્ઞાન લક્ષણ થી આખો આત્મા ન સમજાય, આખા આત્માનો નિશ્ચય ન થાય. નિશ્ચય અધૂરો થાય છે કે પૂરો થાય છે? પૂરો થાય છે કે જેને આધારે સમ્યક દર્શન સ્વાનુભવ પ્રગટે છે. એટલે એક ગુણને અનંત ગુણનું રૂપ હોય તો જ તે અનંત ગુણ સંપન્ન દ્રવ્યનું જ્ઞાન થાય, લક્ષણ ઉપરથી લક્ષણ. કેમ કે સેમ્પલ તો પૂરી ચીજને જ બતાવે છે. આપ ગુડકી ભેલી મેં છે, સેમ્પલ લીજીએ તો પૂરી ભેલી એસી હૈ કે નહીં? બસ જો ચાવલ હૈ સિસ્તા હૈ પકતા હૈ. અબ ક્યા કરતે હૈ બાઈ દેખતી હૈ તો કે ચમચ પર દો 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 ચાર ચાવલ લે લેતી હૈ, દાને દો ચાર દાને, ઓર ઉસકો દબાતી હૈ. અગર દબતા હૈ તો પક ગયા. પૂરા ચાવલ દબાના પડતા હૈ ક્યા? જીતના ટોપિયા મેં હૈ ઉતના સબ દબાતા હૈ ક્યા? કે ટોપિયા મેં ઉતના તો નહીં દબાતે હૈ. દો ચાર દાને કો દબાતે હૈ સેમ્પલ, પક ગયા પૂરા, પૂરા કા પૂરા પક ગયા. એસે પૂરા કા જ્ઞાન સેમ્પલ પર સે હોતા હૈ. ये लक्षण है वो सैंपल है। तो अगर एक गुण को आनंद गुण का रूप नहीं होता तो किसी को ज्ञान लक्षण से पूरा आत्मा का निश्चय नहीं होता। इसलिए है और उसका सबूत भी है कि ज्ञान है कि नहीं है, कि है तो है पना तो अस्तित्व गुण का रूप है, ज्ञान है तो अस्तित्व गुण का रूप है और ज्ञान है वो अकसाई स्वरूप है तो सुख गुण का रूप है। ज्ञान है वो स्थिर होता है या अस्थिर होता है वो चारित्र गुण का रूप है क्या नहीं। ज्ञान है वो विश्वास करता है वो श्रद्धा गुण का रूप है क्या नहीं है। तो जब दो चार मुख्य मुख्य गुण का रूप मालूम पड़ता है तो और गुणों का रूप है वो साबित करने की जरूरत नहीं है, क्योंकि छद्मस्थ को सभी गुण तो ज्ञान में आता नहीं, जो बुद्धिगोचर होता है उससे उसका निश्चय हो जाता है।
एक गुण पूरी आत्मा में प्रस्तुत है और पर एक गुण दूसरा गुण काम करते नहीं। हाँ। एक गुण अपने काम करते पूरा गुण का साथ रहे।
हाँ। 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 पूरे पूरा क्षेत्र में प्रसरे से छता पोतानु स्वरूप अकबंध राखी ने पोतानु स्वरूप खोई ने नहीं गुमावी ने नहीं पोतानु स्वरूप त्याग कर्या विना पोताना स्वरूप नो त्याग कर्या विना आखा गुण में बधा गुणों आखा द्रव्य में प्रसरे छे। कोई पोतानु स्वरूप त्याग करता नथी कोई गुण। जेम आकाशना एक क्षेत्रे बीजा पांचे द्रव्यो रहेला छे एटले एक क्षेत्र छे ए द्रव्यो रहेला छे। जे क्षेत्र आकाश छे एक क्षेत्र बीजा पांच छे एटले एक क्षेत्र में छे ए द्रव्यो रहेला छे। कोई पोताना स्वरूप नो त्याग करतो नथी, कोई भळी जतो नथी मळी जतो नथी मिक्सअप थतो नथी पोताना स्वरूप ने छोड़तो नथी। एटले आ साइंस छे गणित नथी, साइंस साइंस छे। साइंस ने अंदर गणित करता बीजी बात छे विशेष बात छे। गणित में एक ने एक बे थाय सो साइंस में एवुं नथी। गणित में तो 1+1=2, 1-1=0, 1 × 1=1, 1 / 1=1, बधा एना रिजल्ट जुदा जुदा। सो गुणाकार भागाकार नो एक रिजल्ट छे। सो विज्ञान में जुदी बात छे। विज्ञान नी अंदर प्रॉपर्टी एक नहीं एक होय ने कैरेक्टर जुदा होय। आ साइंस छे। एक दाखलो लीए कैल्शियम कार्बोनेट CaCO3 केमिस्ट्री प्राइमरी केमिस्ट्री भिणा होय ने समझाय पहेलू शुरुआत ने केमिस्ट्री भिणावी छे। केमके हुं बहु नथी भिणो मेट्रिक मां जे मारे केमिस्ट्री एक जो रस आवे छे। સી એટલે કેલ્શિયમ અને કાર્બોનેટ એટલે CO3 અને કાર્બોનેટ કહે છે. તો કે માર્બલ છે એ શું છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. ચૂનો શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. માર્બલ ઠંડો છે અને ચૂનો ગરમ છે. એનો કેરેક્ટર બે ના જુદા છે. બે કેલ્શિયમ કાર્બોનેટ છે. ચૂનો ચીકણો છે એનો પાવડર કરી એને પાણી નાખો એટલે ભીતર લગાડીને ચોંટાડી શકો તો, અને આનો પાવડર કરો ને પાણી નાખો એટલે લુખવી રેતી થાય કાંકરા જરે ચિકાસ નો આવે એમાં. અને આમાં જેમ પડ્યું પાણી પડ્યું એમ ચિકાસ વધતી જાય એને પલ્લે એમ ચૂનો પલ્લે એમ ચિકાસ વધતી જાય. આપણે ત્યાં ચૂનોને પહેલાં એક રાત પલાળી રાખે પછી એને લિક્વિડ કરીને લગાવે છે. બે ની કેરેક્ટર જુદા જુદા છે. બે કેલ્શિયમ કાર્બોનેટ છે. બે ને કેરેક્ટર જુદા જુદા છે. પ્રોપર્ટી બે ની એક જ છે. એટલે સાયન્સની અંદર ગણિત જેવું નથી. સાયન્સને સમજવા માટે સાયન્ટિફિક વિઝન જોઈએ તમારે. તો તમે સાયન્સ સમજી શકો, વિજ્ઞાન સમજી શકો, નહીં તો ન સમજી શકો. પ્રોપર્ટી એક જ છે બેની, કેમિકલ ફોર્મેશનમાં કઈ ફરક નથી. હા, ફિઝિકલી બંને જુદું જુદું જ કામ કરે છે, ઉલટું સુલટું કામ કરે. વિજ્ઞાન એનું એવું છે. એમ અહીંયા પણ થોડી વૈજ્ઞાનિક વાત છે. જૈન ધર્મનો ઉપદેશ એ સપોર્ટેડ બાય સાયન્સ છે, એવું કોઈ ધર્મમાં નથી. આટલું પ્યોર એબ્સોલ્યુટ સાયન્સ કોઈ જૈન કોઈ વિશ્વના સંપ્રદાયમાં છે જ નહીં. એ આપણે ચેલેન્જ કરીને કહી શકીએ એવી વાત છે. શું કેન બી ચેલેન્જ? કે લાવો કોઈની પાસે સાયન્સ હોય તો. એટલે આ ઉપદેશ છે, એમાં સ્થિર થઈ શકાય છે. ઉપદેશ એ ગુણ દોષની ચર્ચાનો વિષય છે. આમ કરો તો ગુણ થાય, આમ કરો તો દોષ થાય, અવગુણ થાય, એનું નામ ઉપદેશ. ત્યારે બુદ્ધિ તો બધાને પહોંચે છે, બધા સંપ્રદાયવાળાને, કે દોષ મટાડો અને ગુણ કેળવો, ગુણ પ્રાપ્ત કરો, દોષને હાંકી કાઢો, ક્રોધ નહીં કરો, ક્ષમા રાખો, શું લોભ નહીં કરો, ઉદારતા રાખો, માયા નહીં કરો, સરળતા રાખો, એ બધા કહે છે. પણ તમે કોના આધારે એ કરી શકો? માન નહીં કરો, નમ્રતા રાખો, પછી મુસલમાન થાય એટલે પાયજામા ઊંચો પહેરે, એને આધાર શું? પાયજામો ટૂંકો કરવો, એના ઉપર કેટલું ટકે? પાયજામા ઉપર એનું પરિણમન કેટલું ટકે? એ કયો જોઈ? ન ટકી શકે. નમ્રતાનું પરિણમન પાયજામા ઉપર કેટલું ટકે? ન ટકી શકે. પણ જાતા સદગુરુ ચરણમાં, માનાદિક શત્રુ મહા અલ્પ પ્રયાસે જ જાય, જાતા સદગુરુ શરણમાં. ત્યાં શું જોયું? અને ગુણ જોયા, ગુણની માનતા જોઈ, એના આધારે જાય છે, નમ્રતા આવે છે. તો જે ગુણ છે એ વસ્તુની પ્રોપર્ટી છે, આત્માની પ્રોપર્ટી છે, ત્યાં સાયન્સ આવીને ઊભું રહે છે. એટલે જૈન ધર્મનો ઉપદેશ છે એ સાયન્સ આધારિત છે, વિજ્ઞાન આધારિત છે. એટલે એટલો ઠોસ છે, એટલો બધો ઠોસ છે. સાયન્સ વિજ્ઞાન છે, ગણિત છે અને લોજિક છે, ન્યાય પણ છે. ત્રણ પડખેથી ઉપદેશ એટલો બધો મજબૂત રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે કે એને અંગીકાર કરનારને પરમેનન્ટ લાભ થાય, બોલાને ક્ષણિક લાભ થાય છે. પાયજામા ઊંચો પહેરે એટલી વાર નમ્રતા આવે, પણ પાયજામાને ભૂલી જાય એટલે એ પાવર કરવા માંડે, અભિમાન કરવા માંડે, એ તો સ્મરણમાં રહે ત્યાં સુધી, પછી તો અહંભાવ કરવા માંડી જાય. આ તો વિજ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે, ભૂલાય જ નહીં. પ્રેક્ટિકલ જ્ઞાન છે એ ભૂલાય જ નહીં, એવું જ્ઞાન છે. એટલે જે પહેલા ન જાણતો હોય સામાન્યને, એને ગુણ ભેદ પાડીને પણ સમજાવવામાં આવે છે. પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે, નિર્વિકલ્પ દશામાં, શું? પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે, તેમાં સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે. વિકલ્પ વિના નિર્વિકલ્પ દશામાં જ્ઞાન પ્રમાણ થાય છે. પ્રમાણ જ્ઞાનમાં સામાન્ય વિશેષનું એક સાથે યુગપત જ્ઞાન થાય છે. કેવું યુગપત જ્ઞાન થાય છે? અનુભવનું યુગપત જ્ઞાન થાય છે, એ અનુભવ જ્ઞાન થાય છે. વિચાર જ્ઞાન જે છે એ પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા પંડિતો સમજે છે, છતાં એનું જ્ઞાન અપ્રમાણરીય છે, કેમ કે એની પાસે સ્વાનુભવ નથી. અને જેને સ્વાનુભવ થાય છે એનું જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, ભલે એને પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા ન આવડતી હોય તો. એમ છે. ટોડરમાંજીએ બહુ સરસ દાખલો દીધો છે કે અનુભવ જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન અને વિચાર જ્ઞાનમાં કેવા તફાવત રહે છે. સંગીતનો દાખલો આપ્યો છે, છંદનો. અનેક જાતના કાવ્યોમાં છંદ છે, શાર્દુલ વિક્રી, મંદાક્રાંતા, ઉપજાતિ, માલિની, અનુષ્ટુપ. હું હવે એની અંદર માત્રાઓ હોય છે કે એક ચરણમાં આટલી માત્રા, એક ચાર એક છંદમાં બે લીટી હોય તો પહેલામાં આટલી માત્રા, બીજામાં આટલી માત્રા. શું શાર્દુલ વિક્રીડિતમાં આટલી માત્રા હોય, આમાં એક એક લીટીમાં આટલી માત્રા હોય. તો એને એમ કહેવાય કે આને છંદોનું જ્ઞાન છે. શું કહેવાય? પણ એ રાગ ગવાતો હોય ત્યારે એને ખબર ન પડે કે આ કયો ગવાય છે. ખબર પડે કેમ કે એની પાસે અનુભવ જ્ઞાન છે. તો માત્રાને જ્ઞાનની એને જરૂર નથી, અથવા એને પ્રયોજન પણ નથી. એને માત્રાના જ્ઞાનનું પ્રયોજન નથી. એમ સ્વાનુભવ થાય, એને પ્રમાણની વ્યાખ્યા ન આવડે તો એ વ્યાખ્યાનું પ્રયોજન નથી, એનું જ્ઞાન પ્રમાણ છે. અને પંડિત વિદ્વાનને પ્રમાણની વ્યાખ્યા આવડે છે પણ અનુભવ નથી, તો એનું જ્ઞાન અપ્રયોજનભૂત રીતે કામ કરીને નિષ્ફળ થાય છે. અને શાસ્ત્રમાં પણ એ વિધાન છે કે અનુભવ બળવાન છે. પાંચ પ્રકારના પ્રમાણ લીધા છે, અનુમાન પ્રમાણ, યુક્તિ પ્રમાણ, ન્યાય પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણ, ચાર પ્રમાણ, અને પાંચમું અનુભવ પ્રમાણ. તો કે બળવાન પ્રમાણ કોણ? તો કે અનુભવ પ્રમાણ. શાસ્ત્ર પણ એમ કે છે, શાસ્ત્ર એમ નથી કહેતું કે શાસ્ત્ર પ્રમાણ બળવાન છે. શાસ્ત્ર એમ કે છે કે મારા કરતા પણ અનુભવ પ્રમાણ બળવાન છે. કેમ કે મારો જન્મ અનુભવે કરાયો, મારો જન્મ ત્યાંથી થયો છે, એટલે મારો પિતા અનુભવ છે, એ મારો જનક છે. શું એની પાસે મારું કઈ ચાલે નહી, એવું છે. ફીલિંગ હૈ વો અનુભવ, અનુભવ કી બાત. વિચાર હૈ ઉસમે અનુભવ નહીં હૈ, વો તાર્કિક જ્ઞાન કી દશા હૈ. પર અનુભવ હૈ વો અનુભવ જ્ઞાન કી દશા હૈ, ફીલિંગ જ્ઞાન કી દશા હૈ. બેમાં ફરક છે. અનુભવ જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે, અથવા પરિપક્વ જ્ઞાન છે. વિચાર જ્ઞાન છે એ અધૂરું જ્ઞાન છે. વિચાર જ્ઞાન છે એ અધૂરું જ્ઞાન છે. કેમ કે કેટલોક વિષય વિચારમાં આવતો જ નથી. એક મરચું લઈએ, મિર્ચ, આ તીખું છે કે મોળું છે એનો વિચાર કરવાથી શું ખબર પડે એના સ્વાદની? ચાખે એટલે ખબર પડે. કેમ કે એ ખાવાનો વિષય છે, વિચારનો વિષય નથી. એમ આત્મા છે એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી. હવે આપણે બહુ વાંચીને, બહુ વિચારીને, બહુ સાંભળીને, ઘણા વાંચ વાંચ કરીને સાંભળ સાંભળ કરે છે ને, એને કેટલું આત્માનું જ્ઞાન થાય કે કાંઈ ન થાય? કેમ કે એ અનુભવનો વિષય છે. આત્મજ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, વિચાર જ્ઞાન નથી. એટલે અનુભવે જ એની ખબર પડે કે આત્મા આવો છે, બીજી રીતે ખબર ન પડે. વિચાર કરે તો કલ્પના એ ચડી જાય, વિકલ્પે ચડી જાય, આ દશા થાય. એટલે વિચારની મર્યાદામાં આત્માને આત્મજ્ઞાન કરવાનો વિષય કદી ન રખાય, એને અનુભવમાં લઈ જવો જોઈએ. તો અનુભવ થવા અર્થે તથા ગુણ સ્થાને પહેલો અનુભવ થાય. અનુભવ થવા અર્થે પહેલેથી જ અનુભવ પદ્ધતિ વાળી કાર્ય પદ્ધતિ હોવી આવશ્યક છે, એ વાત સાવ સમજાય એવી છે. એની તો પહેલેથી અનુભવ પદ્ધતિ વાળી લાઈન પકડવી. એટલા માટે પહેલા પગથિયે વેદનાનો વિષય છે એ ફિલિંગ સ્ટેજથી શરૂ થાય છે. મુમુક્ષુતામાં પહેલું પગથિયું જ ફિલિંગ સ્ટેજનું છે, પછી બધા ફિલિંગ સ્ટેજના છે. નહીં, યથાર્થ નિશ્ચય અનુભવાંશે થાય છે. શ્રીમદજીનો 751 નંબરનો પત્ર નોટ કરજો, 751. એમાં એમ કહ્યું સ્વરૂપ નિશ્ચયનો વિષય, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેનું નામ સ્વરૂપ નિશ્ચય છે. અનુભવાંશે લીધું છે. જ્ઞાન લક્ષણમાં સામાન્ય જ્ઞાન છે એ વેદ્યવેદક ભાવે છે. સામાન્ય જ્ઞાન છે તે સકળ વિશેષોમાં એક સાધારણ સંવેદન સ્વરૂપ હોવાથી ભાવેન્દ્રિય દ્વારા પણ આત્મા જ્ઞાન કરતો નથી, એ સંવેદન સ્વરૂપ છે. એ લક્ષણ છે, કેમ કે એ એકરૂપે છે. સામાન્ય જ્ઞાન છે તે એક રૂપે છે, વિશેષ જ્ઞાન તો અનેક રૂપે છે. અનેક જ્ઞાકાર રૂપે થાય છે, અને આત્મા તો અનેક રૂપે છે નહીં. માટે વિશેષ જ્ઞાનના જ્ઞેયોથી આત્માનું સ્વરૂપ વિસંગત છે, સુસંગત નથી. માટે એ લક્ષણથી એનું જ્ઞાન ન થાય. વિશેષ જ્ઞાનના લક્ષણથી આત્માનું સામાન્ય દ્રવ્યનું જ્ઞાન ન થાય, કેમ કે બેને મેળ જ નથી. અને લક્ષણ લક્ષણની ચર્ચામાં અમૃતચંદ્ર આચાર્યના શબ્દો આ છે કે પ્રગટ હિ જ્ઞાનમ, આ સામાન્ય જ્ઞાન પ્રગટ છે સંવેદન રૂપ, આ બાળગોપાળને અનુભૂતિ સ્વરૂપ છે, બરાબર. તો કે પ્રગટ હિ જ્ઞાનમ, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, માત્ર જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, અને એની પ્રાપ્તિ સ્વસંવેદનથી છે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ. આ રીતે નિશ્ચય થાય છે. લક્ષ લક્ષણની ચર્ચામાં નિશ્ચય કરવાની વાત આ રીતે અમૃતચંદ્રાચાર્ય કરી છે. અને શ્રીમદજીએ અનુભવાંશે પ્રતીતિ લીધી છે. પ્રતીતિ એટલે વિશ્વાસ, કે આત્મા આવો જ છે એનો વિશ્વાસ આવ્યો, નિશ્ચયમાં વિશ્વાસ આવ્યો. નિશ્ચય કરતા શું થયો? નિશંક થયો, વિશ્વાસ આવ્યો કે મારો આત્મા આવો જ છે. એ વેદન અંશે અનુભવાંશે આવે છે. એટલે વિચાર જ્ઞાનથી આત્માનો નિશ્ચય થાય છે એ મિસકોન્સેપ્ટ છે, એ નિર્ણય સાચો નથી, ખોટો અભિપ્રાય છે. અને એટલા માટે અજીતકુમારજી આવ્યા હતા ને આપણે અલવરવાળા, તો કે મારી નિશ્ચય કરવાની પદ્ધતિ એવી છે કે હું જેમ જેમ શાસ્ત્ર વાંચતો જાઉં છું અને મેં આત્મા સંબંધીની જે જે વાતો આવે છે એ વાતોનો વિચાર કરતો જાઉં છું ને નિશ્ચય કરતો જાઉં છું કે આત્મા આવો છે, આત્મા આવો છે. દ્રવથી, ગુણથી, પર્યાયથી, ઉત્પાદથી, ધ્રુવથી, ગુણ ગુણી ભેદથી અને અનેક પ્રકારના ગુણોના વિશેષતાઓથી આત્મા આવો છે એમ સમજાય છે. તો એ નિશ્ચય કરવાની પદ્ધતિ બરાબર છે? મેં કીધું બરાબર નથી. આ ચર્ચા ચાલી હતી આગ્રાની શિબિરમાં. આ પદ્ધતિ બરાબર છે? કીધું બિલકુલ બરાબર નથી. કેમ? કે વિચારની મર્યાદામાં આત્મા આવતો જ નથી, અનુભવની મર્યાદામાં આત્મા આવે છે. એટલે અનુભવાન છે જ એનો નિશ્ચય થાય. કોઈની વિચારથી આત્માનો નિશ્ચય થાય એ સાચો ન હોય, કાલ્પનિક હોય. અને કલ્પના પોતે વિપર્યાસ છે અને વિપર્યાસનું ફળદુઃખ છે. આવી રીતે છેડો ક્યાં જ અડે છે? દુઃખમાં જાય છે. છેડો દુઃખમાં આવે છે પાછો. શું એવી રીતે નિશ્ચય કરાય જ નહીં. પર વિચાર તો પામ એમ કીધું કે તું વિચાર નથી કરતો, માટે વિચાર કરતો તો થા. હું તો ખાવા પીવાના વિચાર કરે છો, ભાઈ બહેડી છોકરાના વિચાર કરે છો, વેપાર ધંધાના વિચાર કરે છો, તો આત્માનો કેમ નથી કરતો? બસ એવા સ્ટેજ વાળાને કીધું. કઈ ભૂમિકા વાળાને કઈ વાત કરી છે એ કે આપણે સમજવું જોઈએ ને. માંસ ખાતો હોય એને એમ કે ભાઈ સબ્જી તરકારીમાં બધું છે, શું નથી, કયો સ્વાદ નથી, તો તું માંસ ખાશ. માંસાહારી નો હોય ને શાકાહારી હોય ને એમ કે એમાં કંદમૂળ ન ખવાય. પણ માંસ ખાતો હોય એને કંદમૂળ ની ક્યાં વાત કરવી? શાસ્ત્રમાં તો ઈથી ઝીણો ઉપદેશ છે. તું માંસ ખાતો હોય તો કાગડાનું માંસ નહીં ખાતો એમ કે, એમ કરીને એને લાઈન ઉપર લે. કઈ ભૂમિકામાં ઊભો છે અને એને કેવી રીતે લાઈન ઉપર લેવો એ જ્ઞાનીઓનો વિષય છે. આપણે બધી વાત એક જગ્યાએ લગાડી દઈએ તો કેમ કામ આવે? ઉપદેશ તો ભૂમિકા અનુસાર છે, છે કે નહીં? ભૂમિકા આપણે સમજીએ નહીં, બધી રીતે એક જ જગ્યાએ લગાડી દઈએ તો ક્યાંથી મેળ પડવાનો હતો? એમ ન ચાલે. એટલે એ વાત, એ બધી વાતો સત્સંગ સિવાય સમજાય એવું નથી. પોતાની મેળે સમજવા જાય તો ક્યાંય નું ક્યાંય લગાડી દે. કોઈ વાત ક્યાંની હોય ને લગાડે ક્યાંય. ઊંઘવાની વાત કાને લગાડે, ક્યાંથી વાસાવાની હતી એવું થાય. શું કે છે? સૂંઘને કે ચીજ કાન પર લગાડે તો કેસે ઉનકો વાસ આઈ ગઈ. પર વહી કરતે હૈ લોગ, વો જો ઇત્ર હૈ ના ઇત્ર, ઉસકા વો કોટન મેં લગા કરતે, ક્યાં લગાતે હૈ? કાન મેં લગાતે હૈ તો ઉસકો તો વાસ આઈ ગઈ નહીં? આઈ ગઈ નહીં? આઈ ગઈ. ઉસકો ખુદ કો વાસ નહીં આઈ ગઈ? એ ગડબડ હૈ હમારે યહાં. શું કહે છે કે પોતે નથી જાણતો એટલે કે છે, પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે, નિર્વિકલ્પ અનુભવની વાત લીધી અહીંથી, પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે અનુભવ જ્ઞાનમાં, તેમાં સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે. કેવી રીતે આવે છે? કે વિશેષ તો અનુભવમાં આવે છે, જ્ઞાન વેદન અને આનંદનું વેદન તો અનુભવમાં આવે છે, એટલે વિશેષનું જ્ઞાન તો થઈ ગયું, અનુભવ જ્ઞાન થયું. હવે એ વેદન ક્યારે આવે? કે સામાન્યમાં પોતાપણાનું અવલંબન આવે ત્યારે આવે. જ્યારે સ્વરૂપ નિશ્ચય થયો હોય, સ્વરૂપની ઓળખાણ જ્યારે થઈ હોય ત્યારે. શું મારું સ્વરૂપ? સામાન્ય સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ, મૂળ સ્વરૂપ આવું છે એમ લક્ષ ગોચર થાય. અને એવું અદ્ભુત સ્વરૂપ છે કે લક્ષમાંથી ખસે જ નહીં. શું લક્ષમાંથી ખસે જ નહીં? કેમ કે અનંત સુખનું નિધાન જોયું અને જીવને પ્રયોજન અનંત 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 બેહદ સુખનું નિધાન જોયું જેણે, એને એ લક્ષમાંથી હટે કેવી રીતે? હટે નહીં. એ લક્ષને કારણે જે જ્ઞાન સામાન્યમાં વેદન છે એને આવિર્ભૂત જ્યારે કરે છે જ્ઞાન વિશેષને ગૌણ કરીને પંદરમી ગાથા પ્રમાણે, ત્યારે એ લક્ષને કારણે જે જ્ઞાન અને આનંદ ઉછળીને બહાર આવે છે એ લક્ષ્યને કારણે આવે છે. એટલે અનુભવ કાળે લક્ષમાં આવેલા સ્વરૂપનું અવલંબન આવે છે કે આ હું આવો, અને એ અવલંબન આવતા જ્ઞાન સ્વસંવેદન આવિર્ભૂત થઈને તીવ્રપણે બહાર આવે છે વેદન. તો વેદનનો અનુભવ થયો ને અવલંબન આવ્યું સામાન્યનો, એટલે એક સાથે બેનું જ્ઞાન થઈ ગયું, એકનું અવલંબન એકનું વેદન. અવલંબન છે એનું વેદન નથી, અને વેદન છે એવી પર્યાયનું અવલંબન નથી હોતો. આ ટેકનિક છે એની, બેનું અવલંબન થાય નહીં ને બેનું વેદન પણ થાય નહીં, એ વસ્તુ સ્થિતિ છે. ઉલટું શું થાય છે કે જીવ પર્યાયનું અવલંબન લે છે અને દ્રવ્યનું વેદન તો થતું નથી, એટલે ઉલટું કરે છે, વિપરીત કરે છે, પરિણામ વિપરીત કરે છે. અવલંબન ત્રિકાળી સામાન્યનું લેવું જોઈએ, અને વેદન પોતાને પર્યાયનું તો થવાનું જ છે, એને તો કોઈ રોકી શકવાનું નથી, તો સહજ જ છે. એક અવલંબન લેવાનું ભૂલ્યો છે, દ્રવ્યનું અવલંબન લેવું જોઈએ એના બદલે પર્યાયનું અવલંબન લે છે. એમ કેમ કરે છે કે દ્રવ્યને ઓળખતો નથી, ઓળખે તો એનું અવલંબન ફરી જાય, લક્ષ ફરી જાય. બસ વાત આટલી જ છે. ઓળખવું લક્ષમાં લેવો, ઓળખવો એટલે લક્ષમાં લેવો, કેમ કે ઓળખાણ વખતે લક્ષ થાય છે. તો કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય, શાસ્ત્ર અને સ્વાધ્યાય સત્સંગ શેના માટે છે, લક્ષ થવા માટે, ઓળખાણ થવા માટે, એની મર્યાદા ત્યાં પૂરી થાય છે શાસ્ત્રને. શું પછી અનુભવનો વિષય ચાલુ થાય છે, એમાં કોઈ શાસ્ત્રની અપેક્ષા નથી. પછી જે અનુભવ પછી જે મહિમા, ઓળખાણ પછી જે મહિમા આવે છે એમાં પુરુષાર્થને મહિમા અને રુચિ જાયલા રહીએ એટલે અલ્પકાળમાં અનુભવ થાય. જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે તેમાં સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે, એટલે બંનેનું જ્ઞાન થઈ જાય છે. તેમાં કાંઈ તેને વિશેષ પહેલા ખ્યાલમાં આવે અને સામાન્ય પછી ખ્યાલમાં આવે એવું રહેતું નથી, યુગપત જ્ઞાન થાય છે. પહેલા વિશેષ જ્ઞાનમાં આવે કે પહેલું સામાન્ય જ્ઞાનમાં આવે, પછી બીજું પડખું જ્ઞાનમાં આવે એમ નથી. અવલંબન વખતે જ વેદન છે અને વેદન વખતે જ અવલંબન છે, સમકાળે સાયમલ્ટેનિયસલી એક જ વખતે બને છે. શું હા, પણ ઉલટું સામાન્ય તેને મુખ્ય થઈ જાય છે. મુખ્ય ગુણની દ્રષ્ટિકોણથી વિચારીએ તો સામાન્ય મુખ્ય થઈ જાય છે અને વિશેષ છે તે ગૌણ થઈ જાય છે. હવે થોડું વાત વિચારીએ બીજી. જ્યારે વિશેષ વેદનમાં આવે છે ત્યારે એમાં અપૂર્વ આનંદ આવે, સમ્યક દર્શન થાય, સ્વાનુભવને આત્મજ્ઞાન થાય ત્યારે અપૂર્વ આનંદ આવે. કેવો? અનંતકાળમાં ન આવ્યો હોય એવો આનંદ પ્રદેશે પ્રદેશેથી અનુભવ ગોચર થાય. અને આનંદનો સાગર જે અંદર છે ગુણમાં દ્રવ્યમાં એના અવલંબને એ હોય છે, એટલે એનું પણ જ્ઞાન બરાબર અનુભવ જ્ઞાન છે અને આનું પણ અનુભવ જ્ઞાન હોય છે. પર્યાયમાં આનંદનું વેદન હોવા છતાં એ આનંદ ગૌણ થઈ જાય છે. શું પર્યાયમાં આનંદ નું વેદન હોવા છતાં વિશેષ ગુણ થાય છે. શું લખ્યું છે? ઉલટું સામાન્ય તેને મુખ્ય થાય છે અને વિશેષ તો ગૌણ રહે છે. ત્યાં એક મુખ્ય થાય તો બીજું ગૌણ થાય, એમ કેમ? કેમ કે એમાં અનંત આનંદ છે. આમાં આવ્યો એ તો હજી પહેલી ડિગ્રીનો આનંદ આવ્યો, પરમાનંદ તો આવશે હજી 13મા ગુણ સ્થાને. મુનિ દશામાં આનંદની ડિગ્રી વધશે, પણ મુનિને તો જ્ઞાન છે એટલે કે આ તો ધીમી ધારે આનંદનું વ્રત પીવાય છે. શું લખ્યું બેનશ્રીએ? આ ધીમી ધારે આવે છે, ન ચાલે, મને ન પોસાય, મારે તો પૂરેપૂરો આનંદ જોઈએ. અને એ 13મા ગુણ સ્થાને શરૂ થાય. એથી અનંત ગુણ આનંદ, પરમાનંદ પ્રગટ થાય એથી અનંત ગુણ આનંદ, એક આનંદ ગુણમાં ભરેલો છે. એનું જ્ઞાન ચોથા ગુણ સ્થાને થાય છે. તો એની મુખ્યતા થાય કે ન થાય, એ થાય છે. એટલે અપૂર્વ આનંદ ભોગવતા છતાં, વેદવા છતાં, અનુભવવા છતાં એની મુખ્યતા જ્ઞાનીને થતી નથી, અને થાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તરત જ. જો પર્યાયની મુખ્યતા થાય તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. હા, થાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ
જાય,
એમાં એમ જ છે. પર્યાયની મુખ્યતા થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ થાય એમાં દ્રવ્યની જ મુખ્યતા રહી, પર્યાય દ્રષ્ટિમાં પર્યાયની જ મુખ્યતા રહી, જેની દ્રષ્ટિ એની મુખ્યતા, અથવા જેની શ્રદ્ધા એની મુખ્યતા. એટલે દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે એને પર્યાય ગૌણ રહે છે. તો કે પર્યાય ગૌણ કરવાનું તો પહેલેથી શીખ્યો છે, પૂર્ણતાનું લક્ષ્ય થયું ત્યારથી. કેમ કે મારે તો પૂરેપૂરું થવાનું છે, પર્યાયમાં પણ મારે અધૂરું રહેવાનું નથી, તો કઈ પર્યાયની હું મુખ્યતા કરું? એટલે પર્યાય દ્રષ્ટિ હોવા છતાં મુમુક્ષુતામાં પર્યાયની મુખ્યતા નહીં થવાનું, કારણ પૂર્ણતાનું લક્ષ્ય છે. પણ મુમુક્ષુતામાં સ્વરૂપ નિશ્ચય થયો ત્યારે પૂર્ણતાનું લક્ષ સાથે સાથે એક સ્વદ્રવ્યનું લક્ષ પણ થયું. લક્ષમાં બે વાત થઈ ત્યારે લક્ષ યથાર્થ થયું, લક્ષની ત્યારે યથાર્થતા થઈ. હવે એને વર્તમાન પર્યાયની ક્યારે મુખ્યતા થવાનો અવસર આવશે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે એવું જ દ્રવ્યનું સ્વરૂપ છે કે પૂર્ણ પર્યાય પણ અનંતમાં ભાગે છે. એટલે ઉલટું સામાન્ય તેને મુખ્ય થઈ જાય છે, સામાન્ય ઉપર દ્રષ્ટિ થતાં તે મુખ્ય થઈ જાય છે, અથવા જેની દ્રષ્ટિ થાય તે મુખ્ય થઈ જાય છે, એ સાયન્ટિફિક છે. અને જ્ઞાન ઉપયોગાત્મક થઈને પોતે પોતાના સામાન્યને અને વિશેષને બંનેને જાણે છે, એટલે ઉપયોગ છે એ સામાન્ય ઉપર જાય છે. એને નિશ્ચય નય પણ કહેવામાં આવે છે, કે જે જ્ઞાનનું પ્રયોજન નિશ્ચય સ્વરૂપને અવલંબીને અવલંબવાનું છે, જાણવાનું છે, એને એને નિશ્ચય નહીં કહીએ. એ વખતે પ્રમાણ થાય છે, નિશ્ચય વખતે જ પ્રમાણ થાય છે. એટલે પ્રમાણમાં નિશ્ચય વ્યવહાર બંને છે. એટલે ગુરુદેવ કહેતા કે સ્વાનુભવ કાળે વ્યવહારનો જન્મ થઈ જાય છે. વ્યવહારનો પહેલો જન્મ ક્યારે થાય? સ્વાનુભવના કાળમાં. કેમ કે પ્રમાણમાં બંને છે, નિશ્ચય ને વ્યવહાર બંને. અને નિશ્ચયને જ્યાં પ્રગટ થયો અને સ્વરૂપનો અનુભવ નિશ્ચય નહીં કર્યો, કેમ કે સ્વાનુભૂતિ છે તે નયાત્મિકા છે, શુદ્ધ નયાત્મિકા લીધી છે. અમૃતચંદ્રાચાર્ય સ્વાનુભૂતિ શુદ્ધ નયાત્મિકા કહી છે. એટલે ઘણા પ્રમાણની પકડવાળા વળી એમ કે છે કે નયમાં અનુભવ થાય જ નહીં, પ્રમાણમાં અનુભવ થાય, તો કે વિકલ્પ વાળી વાત છે. એની નિર્વિકલ્પ નયમાં તો નિશ્ચય નયમાં અનુભવ થાય છે, અને ત્યારે પ્રમાણ પ્રગટે છે, અને ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. ભલે વ્યવહારનો જન્મ થતો હોય, અમારે એનું કામ નથી. એટલે એમ કે છે કે પ્રમાણ પૂજ્ય નથી. નહીં ચક્ર શું કે છે? પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે એમાં વ્યવહાર સામેલ થયેલો છે અને વ્યવહાર પૂજ્ય નથી, નિશ્ચય પૂજ્ય છે. તો વળી પાછા આગળ જતા એ નહીં ચક્રમાં એમ કે પ્રમાણ પૂજ્ય છે. હમ, આ વાદ વિવાદમાં તો બધા બહુ મરી જાય, કારણ કે બે ધારી તરવાર છે એમાં. કે પ્રમાણ પૂજ્ય છે તો કેમ કે એમાં નિશ્ચય રહેલો છે, માટે પૂજ્ય નથી. કેમ કે એમાં વ્યવહાર રહેલો છે, માટે માટે પ્રમાણ પૂજ્ય પૂજ્ય છે. આવી બધી વાતો છે. નિશ્ચય તો એકાંતે પૂજ્ય છે અને વ્યવહાર તો એકાંતે અપૂજ્ય છે, એમ લીધું પછી. નિશ્ચય વ્યવહાર નો અપેક્ષા જ નથી, એ પણ ખુદ નથી. મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુની ભૂમિકા યોગ્ય પરિણામો હોય, અને એ પરિણામોમાં નિશ્ચય નહીં હોવાથી સામાન્ય રીતે એને વ્યવહાર કહેવાય છે. પણ એમાં નિશ્ચય વ્યવહારની અપેક્ષા નથી, શું એની યોગ્યતા જોઈને એનો વ્યવહાર કયો છે. પણ નિશ્ચયવાળો વ્યવહારની વાત નથી અહીંયા, કેમ કે એ તો નિશ્ચય છે ને, એ પિતા છે અને વ્યવહાર છે એ પુત્ર છે. તો વ્યવહાર હોય, પુત્ર હોય ને પિતા ન હોય એવું કેમ બને? કોઈ પુત્ર પિતા વિનાનો જોયો હોય નહીં, તો બાપ વિના દીકરો ક્યાંથી થયો? એટલે એ તો સવાલ જ નથી રહેતો, એ વ્યવહારની વાત નથી ત્યાં. પણ ભૂમિકા અનુસાર પરિણામ કેવા હોય એને એમ કહેવાય કે વ્યવહાર છે. આનો આવો વ્યવહાર છે, આનો આવો વ્યવહાર છે, આનો વ્યવહાર. પણ એ આવે, એ વ્યવહારમાં ઓલી વ્યાખ્યા, નિશ્ચયની વ્યાખ્યા નથી, નિશ્ચયની અપેક્ષા નથી. શું? ખાલી ભૂમિકા અનુસારની યોગ્યતા કેવી હોય, એ યોગ્યતાનું બીજું નામ વ્યવહાર પાડ્યું છે, બસ એટલી જ વાત છે. હા, વ્યક્તિગત અલગ અલગ છે, કેમ કે મોક્ષમાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોય છે. તો જગન્ય મુમુક્ષુનો વ્યવહાર કેવો હોય, ઉત્કૃષ્ટ મુમુક્ષુનો વ્યવહાર કેવો હોય, બધી વાત જુદી જુદી છે. એ ગુણસ્થાન અનુસાર છે, એ ગુણસ્થાન અનુસાર છે. ચરણાનુયોગ નો વિષય છે. હમ.